એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આપણે અહીં ભેગા મળીએ છીએ આપણી આસપાસની દુનિયાને એના વિચારોને સમજવા માટે.
અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે વિશ્વના લગભગ ત્રીજા ભાગના લોકોને સીધી રીતે સ્પર્શે છે.
હા, આપણે ચર્ચા કરીશું લિન્ડા વુડહેડના પુસ્તક ક્રિશ્ચિયનિટી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન વિશે, ખ્રિસ્તી ધર્મ.
બરાબર, વિશ્વનો સૌથી મોટો ધર્મ. અબ જો અનુયાયીઓ, એની અસર આપણા ઇતિહાસ પર, સંસ્કૃતિ પર, રાજકારણ પર એટલી બધી છે કે એને સમજવું ખરેખર જરૂરી છે.
અને વાત ખાલી ઇતિહાસની નથી, આજે પણ એ ધર્મ એમ કે સતત બદલાઈ રહ્યો છે.
હા, ખાસ કરીને તમે જુઓ તો ગ્લોબલ સાઉથમાં, એટલે કે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકામાં એનો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમમાં એનું સ્વરૂપ કંઈક અલગ બની રહ્યું છે.
તો સવાલ એ થાય કે 2000 વર્ષ જૂનો આ ધર્મ આટલો બધો વૈવિધ્યસભર કેવી રીતે બન્યો અને આજના જમાનામાં પણ કઈ રીતે ટકી રહ્યો છે, વિકાસ પામી રહ્યો છે.
આ જ વાત લિન્ડા વુડહેડ સમજાવવાની કોશિશ કરે છે, અને એમની રીત જરા હટકે છે. એ કોઈ ધર્મગુરુ નથી કે નથી ઇતિહાસકાર જે ફક્ત ઘટનાઓ વર્ણવે.
તો કોણ છે આ લિન્ડા વુડહેડ? એમનો દ્રષ્ટિકોણ કેમ આટલો અનોખો ગણાય?
જુઓ, લિન્ડા વુડહેડ બ્રિટનના એક ખૂબ જ જાણીતા સમાજશાસ્ત્રી છે. ધર્મના સમાજશાસ્ત્રમાં એમનું કામ ઘણું મોટું ગણાય.
સમાજશાસ્ત્રી એટલે એ ધર્મને કઈ રીતે જુએ છે?
એમની ખાસિયત એ છે કે એ ધર્મને ફક્ત પૂજાપાઠ, સિદ્ધાંતો કે માન્યતાઓના સમૂહ તરીકે નથી જોતા.
અચ્છા.
એ નથી પૂછતા કે સાચો ધર્મ કયો, પણ એ પૂછે છે કે લોકો ખરેખર ધર્મને જીવે છે કેવી રીતે, એમના રોજિંદા જીવનમાં ધર્મનો શું મતલબ છે.
હા, રસપ્રદ. એટલે ધર્મ અને સમાજ, ધર્મ અને સંસ્કૃતિ, ધર્મ અને સત્તા, આ બધાના સંબંધો એમના અભ્યાસના કેન્દ્રમાં છે.
બરાબર. તે ધર્મનો અભ્યાસ એક સામાજિક વાસ્તવિકતા તરીકે કરે છે, એકદમ બહારથી, તટસ્થ રીતે. અને આ સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ જ એમના વિશ્લેષણને તાજગી આપે છે. સરળ ભાષામાં ઘન વાતો કહે છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? વુડહેડ ખ્રિસ્તી ધર્મ વિશે કહેવા શું માંગે છે?
એમનો સૌથી મોટો અને કદાચ થોડો ચોંકાવનારો મુદ્દો એ છે કે ખ્રિસ્તી ધર્મ કોઈ એક જ વસ્તુ નથી. એવું નથી કે એનું કોઈ એક જ ઓરિજિનલ કે સાચું સ્વરૂપ હોય.
હે, આ તો આપણે જે સામાન્ય રીતે વિચારીએ છીએ એનાથી ઉલટું થયું. આપણે તો માનીએ કે એક મૂળ હોય ને, પછી ફાંટા પડે.
હા, પણ વુડહેડ કહે છે કે શરૂઆતથી જ એમાં ઘણા મતભેદ હતા, ઘણા અર્થઘટનો હતા. એને વિશ્વાસોનો પરિવાર, એ ફેમિલી ઓફ ફેથ્સ કહે છે.
વિશ્વાસોનો પરિવાર એટલે?
જેમ એક કુટુંબમાં બધા સભ્યો અલગ અલગ હોય, ક્યારેક ઝઘડે પણ ખરા, પણ એકબીજા સાથે જોડાયેલા રહે, એમ જ ખ્રિસ્તી ધર્મમાં પણ જુદી જુદી પરંપરાઓ છે, સતત બદલાતી રહી છે. અને વુડહેડના મતે આ વિવિધતા એની નબળાઈ નથી.
નબળાઈ નથી તો શું છે?
એની સૌથી મોટી તાકાત છે.
તાકાત કઈ રીતે, જરા સમજાવશો?
કારણ કે આ વિવિધતાને લીધે જ એ જુદા જુદા સમયમાં, જુદી જુદી સંસ્કૃતિઓમાં, જુદા જુદા લોકોની જરૂરિયાતો પ્રમાણે પોતાને ઢાળી શક્યો છે, અનુકૂલન સાધી શક્યો છે.
અચ્છા, એટલે ફ્લેક્સિબલ રહ્યો.
બિલકુલ. અને આ જ એની વૈશ્વિક સફળતાનું એમ કહીએ તો રહસ્ય છે. આ વિવિધતાને સમજવા માટે વુડહેડ 3 મુખ્ય પ્રવાહો ઓળખાવે છે. આ ત્રણેય હંમેશા સાથે રહ્યા છે, ક્યારેક એકબીજાને ટેકો આપતા, ક્યારેક સંઘર્ષમાં.
કયા 3 પ્રવાહો?
પહેલો, ચર્ચ, ખ્રિસ્તી ધર્મ, એટલે કે સંસ્થાકીય ધર્મ, જેમાં વંશવેલો હોય, નિયમો હોય, ધાર્મિક વિધિઓ પર ભાર હોય, જેમ કે કેથોલિક ચર્ચ કે ઓર્થોડોક્સ ચર્ચ.
બરાબર. સંસ્થાવાળો ધર્મ.
બીજો, બાઇબલ ખ્રિસ્તી ધર્મ. આ પ્રવાહ મુખ્યત્વે પવિત્ર ગ્રંથ એટલે કે બાઇબલ, એને સત્તા અને વ્યક્તિગત શ્રદ્ધા પર ભાર મૂકે છે. મોટાભાગના પ્રોટેસ્ટન્ટ સમુદાયો આમાં આવે,
એટલે શાસ્ત્ર પર આધારિત. અને ત્રીજો?
ત્રીજો છે રહસ્યવાદી ખ્રિસ્તી ધર્મ, જે ભગવાન સાથેના સીધા, અંગત, ભાવનાત્મક અનુભવ પર ભાર મૂકે છે. પેલા પ્રાચીન મિસ્ટિક્સથી લઈને આજના જે પેન્ટેકોસ્ટલ ચળવળો છે, જે ચમત્કાર અને પવિત્ર આત્માના અનુભવની વાત કરે, એ બધા આમાં આવે.
એટલે આ પુસ્તક આ 3 પ્રવાહો, સંસ્થા, શાસ્ત્ર અને અનુભવ, એમના વચ્ચેની ખેંચતાણ અને સહકારની આખી વાત કરે છે.
બરાબર. પુસ્તક આપણને આખી ખ્રિસ્તી પરંપરાની સફર કરાવે છે, પણ આમ લાઇન્સર ઇતિહાસ નથી કહેતું, એણે વિષયો પકડ્યા છે.
સારું, તો કયા મુખ્ય વિષયો છે?
શરૂઆતમાં જે મૂળભૂત પ્રશ્ન પર આવે છે, ઈસુ કોણ હતા? વુડહેડ કહે છે કે ખ્રિસ્તી ધર્મ એટલે મૂળભૂત રીતે ઈસુ વિશેની એક લાંબી દલીલ. હા, કારણ કે ઇતિહાસમાં ક્યારેય ઈસુ વિશે એક જ મત નહોતો. કોઈ એમને નૈતિક ગુરુ માને, કોઈ મુક્તિદાતા, કોઈ ક્રાંતિકારી, કોઈ ભગવાનનો દીકરો, અને આ અલગ અલગ સમજણમાંથી જ શરૂઆતથી જુદા જુદા ખ્રિસ્તી જૂથો બન્યા.
એટલે કે શરૂઆતથી જ વિવિધતા હતી, કોઈ એક સ્ટેન્ડર્ડ વર્ઝન નહોતું. પછી પેલી સંસ્થા, ચર્ચ અને બાઇબલની સત્તા કેવી રીતે સ્થપાઈ?
એ પણ કંઈ રાતોરાત નથી થયું. શરૂઆતની સદીઓમાં તો ભારે ચર્ચાઓ ચાલી. કયા પુસ્તકોને બાઇબલમાં ગણવા, ચર્ચનું માળખું કેવું હોવું જોઈએ, કોની પાસે ખરી સત્તા, આ બધા પર ઘણા મતભેદ હતા, સંઘર્ષ હતા. સંત પોલ, સંત ઓગસ્ટીન જેવા લોકોએ એને આકાર આપવા મોટો ભાગ ભજવ્યો, પણ સાચું ખ્રિસ્તી ધર્મ શું છે એની ચર્ચા ક્યારે બંધ નથી થઈ. આ રીતે પેલો ચર્ચ ખ્રિસ્તી ધર્મ મજબૂત બન્યો.
અને પછી એ સત્તા સાથે કેવી રીતે જોડાયો? પુસ્તકમાં ખ્રિસ્તી જગત એટલે કે ક્રિસ્ટિન્ડમની વાત આવે છે, એ શું છે?
એ મધ્યયુગના યુરોપની વાત છે. એક સમય એવો હતો જ્યારે ચર્ચ અને રાજકીય સત્તા એટલા બધા ભળી ગયા હતા કે એમને અલગ કરવા મુશ્કેલ હતા. રાજાઓ ચર્ચને ટેકો આપે, ચર્ચ રાજાઓની સત્તાને મંજૂરી આપે,
જાણે એકબીજાના પૂરક.
હા, આ ગઠબંધનને ક્રિસ્ટિન્ડમ કહેવાયું. એનાથી યુરોપિયન સંસ્કૃતિનો વિકાસ થયો, યુનિવર્સિટીઓ બની, કળા વિકસી, પણ સાથે સાથે ધાર્મિક અસહિષ્ણુતા પણ વધી, ધર્મયુદ્ધો થયા. એટલે વુડહેડ બતાવે છે કે આ સંબંધ કેટલો જટિલ હતો, એના ફાયદા પણ હતા ને નુકસાન પણ.
પણ આ વ્યવસ્થા સામે પડકાર તો આવ્યો જ હશે ને, ખાસ કરીને પેલા બાઇબલ પર ભાર મૂકનારાઓ તરફથી?
ચોક્કસ. 16મી સદીમાં જે પ્રોટેસ્ટન્ટ સુધારણા થઈ એ આ ખ્રિસ્તી જગત માટે મોટો પડકાર હતો. માર્ટિન લુથર જેવા સુધારકોએ શું કહ્યું? એમને કહ્યું કે ખરી સત્તા પોપ કે ચર્ચ પાસે નથી, પણ ફક્ત બાઇબલમાં છે.
એટલે સોલા સ્ક્રિપ્ચુરા.
હા, ફક્ત શાસ્ત્ર જ સર્વોપરી. અને મુક્તિ મેળવવા માટે ચર્ચની વિધિઓની જરૂર નથી, ફક્ત ભગવાનમાં વ્યક્તિગત વિશ્વાસ પૂરતો છે. સોલા ફિડે,
ફક્ત વિશ્વાસ દ્વારા મુક્તિ.
આનાથી વ્યક્તિગત શ્રદ્ધાનું મહત્વ ખૂબ વધી ગયું અને ખ્રિસ્તી ધર્મમાં અનેક નવા સંપ્રદાયો, નવા ફાંટા પડ્યા. એટલે પેલો બાઇબલ ખ્રિસ્તી ધર્મ વધુ મજબૂત બન્યો.
અને પેલો ત્રીજો પ્રવાહ, રહસ્યવાદી કે અનુભવ આધારિત, એ ક્યાં હતો આ બધામાં? એની શું ભૂમિકા રહી?
વુડહેડ ભારપૂર્વક કહે છે કે આ પ્રવાહ ક્યારે ગાયબ નથી થયો. ભલે ઘણીવારે મુખ્યધારામાં ન હોય, હાસ્યામાં હોય, પણ એ હંમેશા રહ્યો છે.
દાખલા તરીકે,
પ્રાચીન સમયના જે મિસ્ટિક્સ હતા, જેમ કે ટેરેસ ઓફ અવિલા કે પછી મધ્યયુગીન સંતો,
હા,
અને આજે તમે જુઓ તો દુનિયાભરમાં જે પેન્ટેકોસ્ટલ અને કરિશ્માઈ ચળવળો ચાલી રહી છે,
હા, જે ચમત્કાર, હીલિંગ અને પવિત્ર આત્માના સીધા અનુભવ પર ભાર મૂકે છે,
બરાબર, એ બધા આજ આત્માના ધર્મના સ્વરૂપો છે. અને ઘણીવાર આ પ્રવાહ સંસ્થાકીય ચર્ચ સાથે થોડા તણાવમાં રહે છે, કારણ કે અનુભવને નિયમોમાં બાંધવો મુશ્કેલ છે ને.
સાચી વાત.
હવે આવીએ આધુનિક યુગ પર. વિજ્ઞાનનો ઉદય થયો, લોકશાહી આવી, દુનિયા વધુ બિનસાંપ્રદાયિક બની, આ બધા પડકારો સામે ખ્રિસ્તી ધર્મનું શું થયું?
ઘણા લોકો માને છે કે આધુનિકતાને કારણે ધર્મનું પતન થયું, પણ વુડહેડની દલીલ અલગ છે. એ કહે છે કે ધર્મ ઘટ્યો નથી, પણ એનું સ્વરૂપ બદલાયું છે. એણે અનુકૂલન સાધ્યું છે.
અનુકૂલન કેવી રીતે?
એણે નવા સ્વરૂપો ધારણ કર્યા, નવા પડકારોના નવા જવાબો શોધ્યા. દાખલા તરીકે, લેટિન અમેરિકામાં મુક્તિધર્મશાસ્ત્ર, લિબરેશન થિયોલોજીનો જન્મ થયો.
હા, એવા ગરીબો અને દબાયેલા લોકોના પક્ષે સામાજિક ન્યાય માટે ખ્રિસ્તી સિદ્ધાંતોનો ઉપયોગ થયો, બરાબર. એટલે કે ખ્રિસ્તી ધર્મ ફક્ત પરલોકની વાત નથી કરતો, પણ આ દુનિયાની સમસ્યાઓ સાથે પણ જોડાય છે. આ એની જીવંતતાનું પ્રમાણ છે.
અને છેલ્લે પુસ્તક ભવિષ્યની વાત કરે છે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં જે વિકાસ થઈ રહ્યો છે એની. આ મુદ્દો આટલો બધો મહત્વનો કેમ છે?
કારણ કે વુડહેડના મતે એ જ ખ્રિસ્તી ધર્મનું ભવિષ્ય છે. આજે પશ્ચિમ યુરોપમાં ભલે ચર્ચ ખાલી થઈ રહ્યા હોય, પણ આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકામાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે.
એટલે કે ધર્મનું કેન્દ્ર બદલાઈ રહ્યું છે.
હા, અને આવનારા સમયમાં ખ્રિસ્તી ધર્મનો ચહેરો મોટાભાગે બિન પશ્ચિમી, બિન શ્વેત હશે અને કદાચ વધુ પરંપરાગત અથવા પેન્ટેકોસ્ટલ પ્રકારનો હશે. વુડહેડ ચેતવે છે કે પશ્ચિમના નિરીક્ષકો ફક્ત પોતાના દેશોમાં શું થઈ રહ્યું છે તે જોઈને આખી દુનિયાની સૌથી મોટી ધાર્મિક ઘટનાને ચૂકી રહ્યા છે.
હા, આ તો ખરેખર ધ્યાન આપવા જેવી વાત છે. એની સર્જનાત્મક અનુકૂલન શક્તિનું આ મોટું ઉદાહરણ કહેવાય. તો આ આખી ચર્ચા પરથી જો આપણે કેટલાક મુખ્ય વિચારો તારવવા હોય તો પહેલો મુદ્દો તો એ જ લાગે છે કે વિવિધતા એ ખ્રિસ્તી ધર્મનું મૂળ લક્ષણ છે. એ કોઈ ખામી નથી, પણ એની ઓળખ છે.
બરાબર. અને એ ફક્ત ખ્રિસ્તી ધર્મ માટે જ નહીં, કદાચ દરેક મોટી પરંપરા માટે સાચું છે. આપણે ભારતમાં પણ જોઈએ છીએ ને એક જ ધર્મમાં કેટલી કેટલી વિવિધતા. આ જ એને જીવંત રાખે છે.
બીજો મુદ્દો તમે કહ્યો એ સર્જનાત્મક અનુકૂલનનો. કોઈ પણ વિચાર, સંસ્થા કે પરંપરા જો સમય સાથે બદલાય નહીં, નવી પરિસ્થિતિઓ મુજબ પોતાને ઢાળે નહીં, તો એ અપ્રસ્તુત થઈ જાય.
હા, ખ્રિસ્તી ધર્મ 2000 વર્ષથી એટલે જ ટક્યો છે કારણ કે એ સ્થિર નથી રહ્યો, સતત બદલાતો રહ્યો છે, નવા સ્વરૂપો લેતો રહ્યો છે. આ કોઈ પણ નેતૃત્વ માટે, કોઈ પણ સંગઠન માટે શીખવા જેવું છે.
ત્રીજું, સત્તા સાથેનો એનો જટિલ સંબંધ. ક્યારેક એ સ્થાપિત સત્તાને ટકાવી રાખવામાં મદદ કરે છે, તો ક્યારેક એ જ સત્તા સામે પડકાર બનીને ઊભો રહે છે, જેમ કે પેલું મુક્તિ ધર્મશાસ્ત્ર.
સાચી વાત. ધર્મનો ઉપયોગ બંને રીતે થઈ શકે છે. શક્તિશાળી લોકો પોતાના હિત માટે પણ કરી શકે અને હાંસિયામાં રહેલા લોકો પોતાના અધિકાર માટે પણ. આ સંબંધ ક્યારેય સીધો સાધો નથી હોતો.
ચોથો મુદ્દો જે મને રસપ્રદ લાગ્યો એ સંસ્થા, ચર્ચ અને વ્યક્તિગત અનુભવ, આત્મ બાઇબલ વચ્ચેનો સતત તણાવ. આ બંને વચ્ચેની ખેંચતાણ જેને જીવંત રાખે છે એમને.
હા, એક બાજુ નિયમો, પરંપરા, માળખું છે. બીજી બાજુ વ્યક્તિગત શ્રદ્ધા, સીધો અનુભવ, શાસ્ત્રનું પોતાનું અર્થઘટન. આ બે ધ્રુવો વચ્ચેનો સંઘર્ષ જ પરિવર્તન લાવે છે, નવીનતા લાવે છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો જે આજકાલ ખૂબ જ મહત્વનો છે, ગ્લોબલ સાઉથ તરફનું સ્થળાંતર. એ ખરેખર દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે એનો અરીસો છે.
ચોક્કસ. આપણે ખ્રિસ્તી ધર્મને ફક્ત યુરોપ કે અમેરિકાના ચશ્માથી ન જોઈ શકીએ. એનું ભવિષ્ય તો હવે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ઘડાઈ રહ્યું છે. આ સમજવું ખૂબ જરૂરી છે. વુડહેડના પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે આપણને અટકાવીને વિચારવા મજબૂર કરે. જો આપણે એમાંથી અમુક મુખ્ય વાતોને ફરી યાદ કરીએ તો, પહેલો વિચાર, ખ્રિસ્તી ધર્મ એક વસ્તુ નથી પણ ઘણી બધી છે. આ સાંભળીને જ આપણી પેલી એકમાત્ર સાચા ધર્મની કલ્પના તૂટી જાય.
હા, અને એ સ્વીકારવું જરૂરી છે. બીજો વિચાર, વિવિધતાને સમસ્યા તરીકે નહીં પણ તેની સફળતાના રહસ્ય તરીકે જુઓ. આ ખરેખર એક પોઝિટિવ અભિગમ છે. જે અલગ છે એ ખરાબ નથી, કદાચ વધુ ટકી રહે એવું છે.
બરાબર. ત્રીજો વિચાર, ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ સંસ્થાના ધર્મ ચર્ચ અને આત્માના ધર્મ પ્રત્યક્ષ અનુભવ વચ્ચેના સંઘર્ષ તરીકે વાંચી શકાય છે. આ એની અંદરની ગતિશીલતા, એની જીવંતતા સમજાવે છે.
અને ચોથો વિચાર જે ખરેખર આંખ ખોલનારો છે, પશ્ચિમના નિરીક્ષકો જ્યારે પોતાના દેશોમાં ચર્ચના પતન પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેઓ સૌથી મોટી વાર્તા ચૂકી રહ્યા છે, ગ્લોબલ સાઉથમાં ખ્રિસ્તી ધર્મનો અસાધારણ વિકાસ.
હા, આ આપણને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય રાખવાની યાદ અપાવે છે. અને પાંચમો, ખ્રિસ્તી ધર્મનું ભવિષ્ય ભૂતકાળની શુદ્ધતામાં પાછા ફરવામાં નથી, પણ સર્જનાત્મક અનુકૂલનની તેની ઐતિહાસિક પેટર્ન ચાલુ રાખવામાં છે.
મતલબ કે બદલાવને સ્વીકારવો પડશે, ભવિષ્ય તરફ જોવું પડશે, ભૂતકાળને પકડી રાખવાથી નહીં ચાલે. આ બધી ચર્ચા પછી એવું લાગે કે આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે. પહેલું તો, આપણા જેવા બહુધાર્મિક દેશમાં આ પુસ્તક આપણને ધાર્મિક વિવિધતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.
હા, સ્ટીરિયોટાઇપ્સથી આગળ વધીને વિચારવા પ્રેરે છે. જો એક ધર્મમાં આટલી વિવિધતા હોઈ શકે તો બીજા ધર્મોમાં પણ હશે જ. એનાથી સંવાદ કરવો સહેલો બને.
બીજું, તમે કહ્યું એમ સંસ્થાઓ અને સમુદાયોના નેતૃત્વ માટે પણ આમાંથી શીખવા મળે. કેવી રીતે મૂળ મૂલ્યો જાળવી રાખીને સમય પ્રમાણે બદલાવવું, અનુકૂલન સાધવું.
ચોક્કસ. કોઈ પણ સંસ્થા હોય, કંપની હોય કે સામાજિક જૂથ હોય, આ સિદ્ધાંત લાગુ પડે. ત્રીજું, એ આપણને મોટા સામાજિક ફેરફારોને સમજવામાં મદદ કરે છે. કોઈ પરંપરા કે વિચારધારા કેમ ટકી રહે છે, કેમ બદલાય છે.
અને ચોથું, મને લાગે છે કે એ આંતર સાંસ્કૃતિક સમજણ વઘારવામાં મદદ કરે છે. ભલે આપણી માન્યતાઓ રિવાજો અલગ હોય, પણ મૂળભૂત માનવીય જરૂરિયાતો, અર્થની શોધ, સમુદાયની ભાવના, નૈતિક મૂલ્યો એ ક્યાંક ને ક્યાંક સમાન હોય છે.
સાચી વાત. આ સમજ આપણને એકબીજાની વધુ નજીક લાવી શકે છે, વધુ સહાનુભૂતિ કેળવવામાં મદદ કરી શકે છે. આ બધી વાતચીત પછી મારા માટે સૌથી મોટો સાર એ છે કે જીવંત રહેવા માટે, વિકસવા માટે અનુકૂલન કેટલું અનિવાર્ય છે. જડતા એ મૃત્યુ છે. વૂડહેડ બતાવે છે કે ખ્રિસ્તી ધર્મની જીવંતતાનો રહસ્ય જ એની સતત બદલવાની ક્ષમતામાં છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી મુદ્દો એ ગ્લોબલ સાઉથ તરફના સ્થળાંતરનો છે. એ ખરેખર આપણને યાદ અપાવે છે કે દુનિયા સ્થિર નથી, એ સતત બદલાઈ રહી છે. અને આપણે જેને જગતનું કેન્દ્ર માની બેઠા હોઈએ તે કદાચ હવે રહ્યું પણ ન હોય. આપણી ધારણાઓને પડકારવાની જરૂર છે.
લિન્ડા વુડહેડનું આ પુસ્તક ભલે નાનું હોય, પણ એ વિચારોનો ખજાનો છે. એ આપણને શીખવે છે કે જટિલતા અને વિવિધતાને ડરવાની નહીં, પણ સમજવાની અને કદાચ સ્વીકારવાની જરૂર છે. એ તાકાત બની શકે છે.
હા, અને એક છેલ્લો વિચાર મનમાં આવે છે. શું દરેક મોટી, લાંબા સમયથી ચાલતી પરંપરા કે સંસ્થા માટે આ પ્રકારની આંતરિક વિવિધતા, આ સર્જનાત્મક તણાવ જરૂરી છે? શું સંપૂર્ણ એકરૂપતા ખરેખર સ્થિરતા આપે છે, કે પછી એ જડતાની નિશાની છે? આ એક પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.